મંદિરે આવું ને તો ઘણા બધા બાના કાઢી લ્યો, આમ આવું તો પણ મહેમાન આવી ગયા એટલે પૂછ ન આવવાનું. આવવાનો સંકલ્પ તો હતો જ, પણ સ્વામી આમ જરા પેટમાં ગડબડ થયું એટલે ન આવવાનું. મેં સંકલ્પ કર્યો તો કથામાં જવું છે, પણ પછી બધે આમ વિટામણ આવી ગઈ ને એટલે પછી ન આવવાનું. કોઈ દાડે એમ ન કે હમણાં આમ બહુ બીજી રહું છું એટલે ત્રણ દાડાથી માવો નથી ખાધો, આવું કોઈ દાડે કીધું? હમણાં બહુ બીજી છું એટલે હમણાં તમાકુ બંધ રાખ્યું છે, ક્યાંય કોઈ દાડા કે તમાકુ ચોળવાનો સમય નથી એમ ક્યાંય કોઈ દાડા. જીવની મતિ જેવી અવળી છે, અલ્પમતી તે પણ ઊંધી, સવળું તો કાંઈ સમજે જ નહીં. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. આપણા મનમાં એમ થશે અલ્પમતિ, સ્વામી કીધું ઘોર કળે કાળની અંદર અલ્પમતિ તે પણ ઊંધી. ઉપલબ્ધ દ્રષ્ટિએ જો તો કળે કાળની અંદર તો ગજબની બુદ્ધિ દેખાય છે. ત્રણ ત્રણ વર્ષના છોકરા ફોનમાં વાતો કરે એટલો કેટલી મતિ છે. કોમ્પ્યુટર માઇન્ડ છે, કોમ્પ્યુટર માઇન્ડ. મોટા મોટા શહેરોમાં, મુંબઈ જેવા શહેરોમાં તમે છોકરાની બુદ્ધિ જો તો આપણા મનમાં એમ થાય અમારા દાદા બિચારા 80 વર્ષે જે ફોન કરતા ન શીખે એ 3 વર્ષનો છોકરો કરેલો. ગામડાના 80 વર્ષના દાદાને જે ખ્યાલ હોય 3 વર્ષના છોકરાને ખ્યાલ હોય, આટલી બુદ્ધિ છે. તો નિષ્કુળાનંદ સ્વામી કે અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી, સવળું તો કાંઈ સમજે છે. પણ નિષ્કુળાનંદ સ્વામી જે અર્થમાં લખ્યું છે એ લૌકિક બુદ્ધિના અર્થમાં નથી લખ્યું, સમજાય છે? સ્વામી પારલૌકિક બુદ્ધિની વાત લખી છે. પારલૌકિક જે વાત ભગવાન સ્વામિનારાયણને વચનામૃતની અંદર બતાવી, પ્રથમના 50માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે અમે તો એને જ બુદ્ધિશાળી ગણીએ છીએ, એને જ કુશાગ્ર બુદ્ધિવાળો કહીએ છીએ કે જે પોતાના કલ્યાણને માટે જતન કરે. ભગવાન સ્વામિનારાયણના શબ્દ મહારાજ કે નાદ ભક્ત મહાન બુદ્ધિશાળે છે, આ બાબો સાહેબ મૂર્ખનો સરદાર છે. નાદ ભક્ત એકદમ ભોળિયા ભગત, પણ અખંડ ભગવાન સંભાળે અને કલ્યાણને માટે જતન કરે માટે ભગવાન સ્વામિનારાયણ કે નાદ ભક્ત મહાન બુદ્ધિશાળે છે. અને બાબો સાહેબ જેના નામનું તે વખતે નાણું ચાલે, મહાન સેનાપતિ જે મોરચો સંભાળે એ મોરચાનો વિજય જ હોય આવો બાબો સાહેબ, પરંતુ કલ્યાણને માટે જતન ન કરે, ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા, બાબો સાહેબ તો મહામૂર્ખ છે, કલ્યાણને માટે જતન કરે બસ એ જ ડાહ્યો. એને માટે સ્વામી કે અલ્પમતિ તે પણ ઊંધી. અને જગતમાં હું જોઉં તો અલ્પમતિ વાળા જ દેખાય, કલ્યાણની બાબતમાં જતન કરનારા કેટલા. ભગવાન સ્વામિનારાયણ એકવાર માંગરોળ ગયેલા, આમ સામયો નીકળે ચાલ્યા જતા હતા. આપણે કીધું તું નહીં, કીધું જ ફરી વાર. સામયો નીકળ્યો ત્યારે સુરા ખાચર મહારાજને કે મહારાજ આ કબો ગાંડો છે, કે જો મહારાજ કાદવનો વેપાર કરે ત્રાજવાની અંદર જોખી જોખી. ભગવાન સ્વામિનારાયણ કહે દરબાર તમારે મતેથી એક જ કબો ગાંડો છે, અમારી દ્રષ્ટિમાં તો લાખો કબા ગાંડા છે, લાખો. કલ્યાણને માટે જતો નથી કરતા બધા કબા ગાંડા જ છે. ભક્તો બહુ સાચું કહું છું, મનુષ્ય દેહ મળ્યો છે, કલ્યાણમાં ફેર નહીં પડવા દેતા. અખંડ અનુસંધાન રાખજો, ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થશે. બુદ્ધિમાં હા પડે યા તો ન પડે, અને તમને કહું અત્યાર સુધી બુદ્ધિમાં કોઈ દી હા જ નથી પડી. સતશાસ્ત્રો ને સંતના વચનમાં સંપૂર્ણ હા નથી પડી, માટે જ જન્મ મરણ માથે રહ્યો છે. પુનરપી જનનમ પુનરપી મરણમ જો રહ્યો હોય તો કદી આપણે સતશાસ્ત્રના વચનમાં સંપૂર્ણ હા ન પડે. સંશય જ રહ્યો, સંશય જ રહ્યો, જરાક આ પડવા જ્યાં થાય ને ત્યાં આપણી બુદ્ધિ આડી બેહી જાય મળે, આ ન પડવા દે. સંપૂર્ણપણે સતશાસ્ત્રના વચનમાં હા પડી જાય, ભગવાનના સંતના વચનમાં હા પડી જાય, જૂનું ઉદ્ધાર થઈ જાય. ભગવાન પાસે માગો તો એટલું જ માગજે, હે મહારાજ તમારા સિવાય હવે બીજું કઈ જોતું નથી. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત પરમાત્મા અતિશય રાજી થયા છે મુચકુંદ મહારાજાની ઉપર, અને પરમાત્મા મુચકુંદ મહારાજાને વર આપ્યો છે કે મુચકુંદ તમને અખંડ મારી સ્મૃતિ રોકતો રહે, પરંતુ તમે એવા બધા ઘોર કર્મો કર્યા છે, આટલી બધી હિંસાઓ કરી છે, જેને કારણે આ વખતે તો તમારો સંપૂર્ણ ઉદ્ધાર નહીં થાય, પણ હવે પછી તમારો જે દેહ મળશે, તમને જે દેહની પ્રાપ્તિ થશે, એ મહાન ભક્ત રૂપે પ્રગટ તમે થશો, અને એ વખતે અખંડ મારું ભજન કરી અને અંતે મારા ધામને તમે પામશો. અને શાસ્ત્રમાં એ વાત નોંધાણી કે મુચકુંદ મહારાજા ફરીવાર જન્મા છે જૂનાગઢની અંદર, અને મુચકુંદ મહારાજા બીજા કોઈની પણ નરસિંહ મહેતા બન્યા છે. એને અખંડ કરતા લાકી અખંડ ભગવાનનું ભજન કરી અને આખીર પરમાત્માના ધામને પામ્યા. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આ બાજુ ભગવાનના મનમાં એમ થયું આ લોકો અહીંયા હક નહીં લેવા દે, મથુરાની શાંતિ નહીં લેવા દે, આના કરતા હવે રાજધાની આપણી ફેરવી જોઈએ. વિશ્વકર્માને બોલાવ્યા છે અને ભગવાને એવું કીધું તમે સાગરમાં રાજધાની તૈયાર કરો, સાગરની અંદર દ્વારકા તૈયાર કરવામાં આવી છે. ભગવાને તમામને મોકલી દીધા છે અને પાછળથી બળદેવ ભૈયાની સાથે ખુદ ભગવાન પણ દ્વારકા જવા માટે ઉપડ્યા છે. અને ભગવાન જ્યારે દ્વારકા જવા માટે ઉપડ્યા છે એ જ વખતે સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, જરાસંઘને ખબર પડી ગઈ કે અત્યારે બળદેવ ભૈયા અને કૃષ્ણ બંને જઈ રહ્યા છે, અને આ સમાચાર મળતાની સાથે ફરીવાર યુદ્ધ કરવા માટે 18 અક્ષિહણી સેનાને લઈ અને વચ્ચે ઊભો રહી ગયો છે જરાસંઘ. અને જરાસંઘને આવેલો જોતાની સાથે ભગવાન ફરીવાર ભાગ્યા છે. ભાગતા ભાગતા પૌરસાણી પહાડ ઉપર ચડી ગયા છે, પહાડ ઉપર ચડી અને પરમાત્માએ ત્યાંથી સીધો ઠેકડો ધુબકો માર્યો છે. 11 યોજન ઊંચો પહાડ ત્યાંથી ધુબકો મારી ભગવાન સીધા દ્વારકા જતા રહ્યા. આ બાજુ જરાસંઘે નીચેથી આગ લગાડે છે, મનમાં એમથી કૃષ્ણ બળદેવ બંને મૃત્યુને શરણ થયા છે. પણ પરમાત્મા સીધા દોડતા દોડતા દ્વારકા પહોંચ્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. આખીર અખા દેશના રાજા રૈવતની પુત્રી રેવતીજીની સાથે પરમાત્માનું લગ્ન થયું છે. અને પરમાત્મા કૃષ્ણ નારાયણનું લગ્ન ભીષ્મક મહારાજાની દીકરી રુક્ષ્મણીજીની સાથે થયું છે. જ્યારે પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજ, વાત જ્યારે કરી કે રુક્ષ્મણીજીની સાથે ભગવાનનું લગ્ન થયું, એ જ વખતે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે લગ્ન થયું કે અપહરણ કર્યું? મેં તેવું સાંભળ્યું છે ભગવાને અપહરણ કર્યું હતું, ને આપ એમ કહો છો સ્વયંવરમાં લગ્ન થયું, તો સત્ય હકીકત કઈ છે આપ મને કહો. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત સાંભળ, હું તને સત્ય ઘટના કહું કે સત્ય હકીકત શું છે? સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત, રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિ મહાન તસ્ય પંચા ભવાન પુત્રા કન્યકા ચ વરાનના. મહારાજા ભીષ્મકને 5 પુત્ર અને 1 પુત્રી હતા. વિદર્ભ દેશનો આ ધણી હતો. 5 પુત્ર રૂકમી, રૂકમ રથ, રૂકમ બાહુ, રૂકમ કેશ અને રૂકમ માલ્યા 5 પુત્રો હતા. પત્નીનું નામ શુદ્ધમતી હતી અને એક દીકરી હતી જેનું નામ રુક્ષ્મણી હતું. 5 દીકરા, એમાંથી 4 દીકરા મહાન ધર્મવાન હતા અને ભીષ્મક મહારાજા પણ ધર્મવાન હતા, શુદ્ધમતી પણ ધર્મવાન હતી, રુક્ષ્મણી પણ ધર્મવાન હતા, પણ એક દીકરો રૂકમી ઉદ્ધતનો સરદાર હતો. ભીષ્મક મહારાજાએ મનમાં વિચાર કર્યો, મારી દીકરી યુવાન થઈ છે તો એને પરણાવવી જોઈએ, યોગ્ય રાજાની શોધખોળ કરવા લાગ્યા છે. પણ રૂકમીને ખબર નથી પડવાની, આવો નિર્ધાર કર્યો. એક દાડો રૂકમી જ્યારે બહાર ગયો છે, ચારે પુત્રને બોલાવ્યા છે, પત્નીને પણ પોતાની પાસે બોલાવીને કીધું, આપણી બહેન હવે મોટી થઈ છે, આપણે એના લગ્ન કરીએ, ક્યાં કરી શકો? અને એ વખતે ચારે ભાઈ નક્કી કરીને કીધું છે, પિતાજી બંધુ નામ છે તામ ભગિની કૃષ્ણાય દાતું, આપણી બહેન પરણાવે જેવું સ્થાન તો એક જ છે, કૃષ્ણ દ્વારકેશને આપીએ બહેન સુખી થશે. આમાં જે વાત ચાલી રહી છે ને ત્યાં રૂકમી આવી ગયો. હવે કીધું, પિતાજી આ બધી બેઠક શેની કરીશ? ભીષ્મક પિતામાં બોલ્યા છે કે આપણી બહેન હ્યુમન લાઈફ થઈ છે ને પરણાવવા માટેની વાતો થાય છે. કઈ નક્કી કર્યો મૂર્તિઓ? તો કે હા. કોણ? દ્વારકાધીશ કૃષ્ણ. અને દ્વારકાધીશનું નામ સાંભળતાની સાથે રૂકમીની આંખો લાલ થઈ, પિતાજી મારી બેન માખણ ચોરને આપું? એ કાળિયા કાનોડાને મારી બેન કદી નહીં આપું. ભીષ્મકે કીધું છે, પણ અમે બધા નિર્ધાર કર્યો છે પરણાવીએ તેને જ પરણાવીએ. અને એ વખતે રૂકમી કીધું, પિતાજી તમારે પરણાવ્યો તો પરણાવો, પણ તો મારા શબ્દો સાંભળી લો. જયારે કૃષ્ણ લગ્નને માંડવે આવશે અને મારી બેન લગ્નને માંડવે જયારે પહોંચશે, એ વખતે એક બાજુ લગ્નના માંડવે પહોંચશે, ઘરમાંથી એક બાજુ રૂક્ષ્મણી બહાર નીકળશે અને બીજી બાજુ આ રૂકમીની લાશ ઘરમાંથી બહાર નીકળશે. અને શબ્દ સાંભળતા ભીષ્મક બિચારા છૂપ થઈ ગયા છે. અને ભક્તજીનો હકીકત છે, જે પરિવારમાં રૂકમી જો એકાદી પ્રગટ થઈ હોય આખા પરિવારની સ્થિતિ પલટાય, એકાદ રૂકમી જેવો થાય. ભીષ્મકે અતિ સુંદર વિચાર કર્યો હતો કે દ્વારકાધીશ જેવા ગુણિયલ પુરુષને આપણી દીકરી જો આપીએ તો સદૈવને માટે સુખી રહે. પણ આને કૃષ્ણ પરમાત્માના ગુણ નહોતા દેખાતા, એને કેવળ શિશુપાલની સંપત્તિ દેખાતી હતી. અને ભક્તજનો, જેને કેવળ સંપત્તિ જ દેખાય, ગુણ કદી દ્રષ્ટિમાં ના આવે, એ પુરુષ કદી પણ સત્ય રાહ લઈ ન શકે, સત્ય નિર્ણય લઈ ન શકે. સંપ્રદાયની એવી ઘણી ફેરી સ્થિતિઓ સર્જાય છે કે સત્સંગની અંદર જન્મેલી કન્યાઓ હોય અને એવા ઘેરે આપવામાં આવ્યું હોય કે જ્યાં સત્સંગનું નામ ન હોય, સજ્જનતા પણ ન હોય, દુર્જનતાથી ભરેલું કેવળ સંપત્તિના આધીન બનીને કન્યાને આપી હોય છે, અને પછી એ જ્યારે હેરાન થાય છે અને એની ફરિયાદ એના પિતાને કરીને પછી અમારી પાસે કહે, સ્વામી અમારી દીકરીને બહુ દુઃખ પડે, હવે શું કરીએ? અમે કહીએ, હવે અમે શું કરીએ? કહો. જોકે હવે તો બહુ સમય સાનુકૂળ છે, પહેલા જેવું નથી. બાકી પૂર્વેના ઇતિહાસો તપાસો, સત્સંગની દીકરીઓ કેટકેટલું સહન કરી અને સત્સંગને પાથર્યો છે. રૂકમાઈબાઈનો ઇતિહાસ તમે જાણતા છો, પીઠવડી ગામના અળિયાદમાં પરણાવેલા રફાળિયા પરિવારમાં ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં. પણ કેવું દુઃખ આપ્યું, રૂકમાઈબાઈ જયારે પરણીને સાસરે આવ્યા છે, એના સાસુ સસરા બધા કોઈને સત્સંગની કશી ખબર નહીં, કોઈ સજ્જનતા નહીં, એ નિર્ધાર કર્યો એની પાસે સ્વામિનારાયણનું નામ મુકાવવું. બે ચાર દાડા થોડખું આલ્યું, પણ પછી શાક આદિકમાં લસણ ડુંગળી મેળ્યા નાખવા. રૂકમાઈબાઈ ન ખાય, એ જયારે ખાવાનું બંધ કર્યું અને ખાલી રોટલો ને દૂધ જમે, દૂધમાં મળ્યા લસણ નાખવા. તો એક વાત બહુ સ્પષ્ટ કહું, આ સમાજની અંદર દ્વેષ એટલો બધો જબરજસ્ત છે, એટલો બધો જબરજસ્ત દ્વેષ છે, કોઈ વ્યક્તિની સાચી વાતને સાચું સ્વીકારવા તૈયાર નથી આ સમાજ. કદાચ પોતાના જીવનની અંદર ખોટો હોય તો પરમાત્મા એને માફ કરશે, એને પ્રાયશ્ચિત કરાવીને શુદ્ધ કરશે. પરંતુ પોતાના કરતા કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ દેખાય, એની શ્રેષ્ઠતાને આપણે જયારે સ્વીકાર નથી કરતા, અને સ્વીકાર ન કરીએ તો વાંધો નહીં, પરંતુ શ્રેષ્ઠ વ્યક્તિને હલકટ બનાવવાનો જયારે પ્રયાસ કરવામાં આવે છે, એને બે ઇજ્જત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, એના જયારે દોષ ખોટી રીતે બહાર પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ભગવાન કદી પણ એની પર રાજી નથી થતા. કોઈના શ્રેષ્ઠ ગુણ એને કદી પણ કલંકના રૂપમાં પ્રદર્શિત ન કરે, ભગવાન કદી માફ નહીં કરે, કોઈ દિવસ માફ નહીં કરે. આ જીવની સહજ પ્રકૃતિ છે, એક એકના દોષ જોઈ જોઈને દોષને પ્રદર્શિત કરશે, એના ગુણને કદી નહીં સંભાળે. નાની વ્યક્તિ છે તો એમાં દોષ ગુણ બે જોશે, છે ભગવાન સુધી જોનારો દોષ જોશે ભગવાન સુધી. શિશુપાલે ભગવાનના પણ દોષ જોયા, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. શિશુપાલ ભગવાન કૃષ્ણને વિશે પણ દોષ જોઈને એમ બોલ્યો છે કે આણે કોઈ બકાસુરને માર્યો નથી, બગલો માર્યો, એમાં મોટી કઈ ધાડ નથી મારી. અને અઘાસુર બગાસુર કોઈને માર્યો, અજગર માર્યો ખાલી, એમાં મોટી કઈ ધાડ નથી મારી. અને વર્ણશંકરે આ પાંડવો પૂજ્યો તેથી શું કઈ ભગવાન થયો? આવા શબ્દ શિશુપાલ બોલ્યો. શિશુપાલ ભગવાન માટે જો આમ બોલાતું હોય તો આપણા માટે કદાચ કોઈ બોલે એનો હર્ષ શોક ના કરો, બસ આપણે આપણો પથ કાપી જાઓ, પથ કાપી જાઓ. પણ એટલું યાદ રાખવું, કોઈ આપણા કરતા શ્રેષ્ઠ રીતે વર્તતું હોય એને જો રાજી થવું, મનમાં આનંદ થાવો કે મારાથી એમ નથી વર્તાતું પણ એ એમ વર્તે છે, એનો ગુણ લેશું ક્યારેક આપણે પણ શ્રેષ્ઠ બની શકશું. શ્રેષ્ઠનો ગુણ લેશું તો આપણે ક્યારેક શ્રેષ્ઠ બની શકશું. ભગવાનના કોઈ ભક્ત હોય યા તો ભગવાનના કોઈ સંત હોય, ભગવાનને રાજી કરવા માટે ભજન અધિક કરતા હોય, નિયમ અધિક પાળતા હોય, આપણે રાજી થવું, મારાથી નથી પડી શકતું પણ એ સરસ પાળે છે, તો પણ ભગવાન સ્વામિનારાયણ આપણા પર રાજી થશે. પણ આપણે તો પગ જ પકડીએ, હાથ પકડતા તો આપણને આવડ્યું જ નથી, હેઠો જ નાખો એમ, કેમ હેઠો પડ્યો? સતત ગોતતા રહી, જેટલું જેટલું આપણે ભગવાનને ગોતવાનું તાન નથી એટલું સામે શ્રેષ્ઠ વ્યક્તિના દોષ ગોતવાનું તાન છે. ક્યાંથી એનો દોષ પકડાયા? એનો દોષ એક જો આત્મા પછી જોઈ લઈને મજા આવ્યા. આપણને એનું તાન છે, એ મોટા મોટી ખોટ છે. અને એ તાને જ આપણને આટલા બધા જન્મ લેવડાવ્યા છે. બાકી ભજન તો થોડું ઘણું દરેક ફેરી કર્યું છે, પણ એ તાને જ આપણને આટલા બધા જન્મ લેવડાવ્યા છે. સભાની અંદર બેઠેલા ભક્તોને કહીએ છીએ, કોઈ ભક્તિ આ તો ભગવાનના સંત અધિક આજ્ઞા પાળતા રાજી થજો. આમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભક્તો બેઠા હશે, ભગવાન કૃષ્ણનારાયણના આશ્રિતે બેઠા હશે, પ્રભુ રાઘવને માનનારા પણ બેઠા હશે. બધાને એટલો જ અનુરોધ છે, જે કોઈ ભજન કરતા હોય એને પ્રેમથી ભજન કરવા દેશો, એને અવરોધ નહીં કરશો તો પણ તમારા પર ભગવાન રાજી થશે. આજે તો સમાજની અંદર આ બાબતમાં ઘણો સુધારો છે. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં ભક્તોએ જે સહન કર્યું છે, રૂકમાઈબાઈના દૂધની અંદર ડુંગળી મેળા નાખવા, રૂકમાઈબાઈ લુખો રોટલો અને પાણી જમે પછી તો રોટલા પર મેળા ચોપડવા, રૂકમાઈબાઈએ રોટલો બંધ કર્યો, ખાલી પાણી પીએ, પાણીના ગોળા મેળા નાખવા. આ માણસ જ્યારે હેઠો ઉતરે ત્યારે કેટલો ઉતરી જાય! દયાનો સાગર પણ માણસ છે, નિષ્ઠોળતાનો સાગર કોઈ હોય તો માણસ જ છે. રૂકમાઈબાઈ ઉપરા ઉપર સાત સાત ઉપવાસ પડ્યા. રૂકમાઈબાઈ નિર્ધાર કર્યો, મરી જાઓ પણ ભગવાન સ્વામીની આજ્ઞા નો લોપ. અને સંપ્રદાયનો ઇતિહાસ કેમ સાતમો જયારે ઉપવાસ હોય, રૂકમાઈબાઈ થી ભૂખનું દુઃખ જયારે સહન ન થયું, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, હે મહારાજ, હવે મને કાં તો ધામમાં તેડી જાઓ અને કાં તો દુઃખમાંથી મુક્ત કરો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે, એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા. આ મોઢાની વાતો નથી, ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા છે. અને રૂકમાઈબાઈને કીધું છે, બોલો તમારી શું ઈચ્છા છે? તમે કહો તો બધાને સત્સંગી કરું, અને તમારી ઈચ્છા હોય તો ગઢપુર લઈ જાઓ, તમારી ઈચ્છા હોય તો ધામમાં મોકલી દઉં. મહારાજને કીધું, મહારાજ મને તમારી સાથે ગઢપુર થી લઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે રૂકમાઈબાઈને હળિયાથી ઉપાડ્યા અને સીધા ગઢપુરની અંદર મૂક્યા. આ બાજુ પેલા બધા ઘરમાં પૂરી રાખેલા, સવારે ઘર ખોલ્યું, રૂકમાઈબાઈ નહીં. વિચાર કર્યો, ગઈ ક્યાં? બહારથી તાળું માર્યું, ખપેડો નથી ફાડ્યો, આ રૂકમાઈબાઈ ગઈ ક્યાં? શોધખોળ કરતા 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 ત્રણ ચાર મહિને ખબર પડી ગઢપુર છે. આખો પરિવાર ગઢપુર આવ્યો. ભગવાન સ્વામિનારાયણને કીધું છે, મહારાજ અમારી રૂકમાઈને મોકળી મૂકી દો, અમે લેવા આવ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એની ઈચ્છા હોય તો લઈ જાઓ. રૂકમાઈબાઈ ઘસીને નાખી દે છે, હું નહીં આવું. રૂકમાઈબાઈ જયારે ઘસી ના કીધી છે, પેલા ઘણી મહેનત કરી અને આખી રાખો પરિવાર પાછો ગયો છે. પણ રૂકમાઈબાઈ એવા મહાન સતીનો ત્યાગ કર્યો, પરિણામ એ આવ્યું છે. આજુબાજુ બધી જગ્યાએ વરસાદ થયા, પણ હળિયાદની અંદર વરસાદની છાંટ ન પડે. એક વર્ષ, બે વર્ષ, ત્રણ ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યા, ભયંકર દુષ્કાળ પડ્યા. અને પછી સારા જ્યોતિષને જયારે જોવડાયું છે, ત્યારે એને એમ કીધું છે, કોઈ ભગવાનના મહાન ભક્તને તમે દિવ્યા છે, એને આ ગામનો ત્યાગ કર્યો છે, મતલબ આ ગામમાં વરસાદ નહીં થાય. જે સ્થિતિ મારવાડની સર્જાણીતી બાઈ મીરાએ જયારે મેવાડનો ત્યાગ કર્યો અને વરસાદ બંધ થયો, એ સ્થિતિ હળિયાદની સર્જાણી. આખી પરિવાર, આખો પરિવાર ગઢપુર આવ્યો છે. મહારાજને વિનંતી કરી, મહારાજને કીધું, મહારાજ રૂકમાઈબાઈને મોકલો, રૂકમાઈબાઈ જો નહીં આવે તો અમારે બધા ભૂખ્યાંતરશા મરશું, વરસાદ પડતો નથી. ભગવાન સ્વામિનારાયણ કે એમ પૂછે રૂકમાઈબાઈને, રૂકમાઈબાઈને કીધું તમે જાશો? રૂકમાઈબાઈ કે હું મહારાજ હું જાઉં ખરી, પણ એક શરત, મને ત્યાં વર્તમાન ધર્મમાં કોઈ આડ ઊભી ન થાય. તો પેલા લોકોએ કબૂલ કર્યું, તમારે જેમ ભજન કુલ એમ કરજો, મેં નહીં આડ ઊભી કરીએ. રૂકમાઈબાઈ બીજી શરત કરી, એમ નહીં તમે પૂરો પરિવાર સત્સંગી થાવ, કંઠી પહેરો તો આવો, નહીં તો નહીં આવું. અને ભાઈ જગતમાં કહેવત છે, ગરજે તો પછી તમે પૂરું કરી નાખશો. તો અને પેલો આખો પરિવાર તૈયાર થયો, રફાળિયા પરિવાર, આખું કુટુંબ તૈયાર થયું કે અમે કંઠી પહેરીએ, હરિભક્ત થાય પણ તને ભલા થઈને આવો. અને આખા પરિવારે કંઠી પહેરીએ સત્સંગી થયા. અને પછી રૂકમાઈબાઈ હળિયાદ ગયા છે. આજે હળિયાદમાં તમે જાજો, કોઈ પણ ને પૂછજો કે તમારો સત્સંગ આવ્યો ક્યાંથી, સત્સંગ કરાવ્યો કોને, તો એમ કહેશે, અમારે તો પરંપરામાં રૂકમાઈબાઈનો સત્સંગ છે. આજે પોણું ગામ સત્સંગી રહ્યું, જબરજસ્ત સત્સંગ છે. સોરઠમાં આ જ હળિયાદનું નામ પંકાય છે, પણ કોનો સત્સંગ? તો કે રૂકમાઈબાઈનો સત્સંગ. એમ સીધ સાટે ભગવાનના ભક્તો સત્સંગનું પાલન કરે. અને કોઈ આવી સતી નારી પોતાની ઘેરે આવી હોય તો ધન્ય ભાગ્ય સમજે કે આવી નારી આપણી ઘેરે ક્યાંથી આવી, કન્યા આપણી ઘેરે ક્યાંથી, એમ માને એને ભજન કરવા દે, એને એના નિયમ પાળવા દે, તો ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થશે. અને વાલા ભક્તો, જીવ પ્રાણી માત્રને 84 લાખ યોનિમાં ભમતા ભમતા મનુષ્ય દેહ મળે છે, અને મનુષ્ય દેહનું મુખ્ય કર્તવ્ય આત્મ શ્રેય સાધુ એ જ છે. માટે સભામાં બેઠેલા તમામને અનુરોધ કરીએ છીએ, આ છેલ્લો જન્મ થાય એવું કંઈક કરી લેવું, ઘરની અંદર વાતાવરણ જેવું ઊભું કરવું કે જેથી કરીને દિવ્યતા પ્રગટે. દિવ્યતા ઘરના સભ્યો બેઠા હોય, ગીતાજી વાંચો, વચનામૃત વાંચો, શિક્ષાપત્રી વાંચો, સ્વામીની વાતો વાંચો, ક્યારેક શ્રીમદ ભાગવત વાંચો, 10 મિનિટ 15 મિનિટ તમે ઘરના બધા સભ્યો બેસીને વાંચો. ઘરની અંદર અંદરોઅંદરનું સંઘર્ષ જે હશે, અંદરોઅંદર સંઘર્ષ, તમામ સંઘર્ષ ટળી જશે, પરમ સુખની પ્રાપ્તિ થશે. અને એક વાત બહુ સ્પષ્ટ સમજો, ઘરના 7 સભ્યો હોય પણ 7 જ્યાં સુધી એકમેક થાય અને ઘરની અંદર ન રહે ત્યાં સુધી એ ઘરમાં ભજનનું પણ સુખ ન આવે. જ્યાં સુધી સંઘર્ષ હોય ત્યાં સુધી સુખ ન આવે. દાખલા તરીકે એક જણા માળા ફેરવતા હોય, પૂજામાં બેઠા બેઠા બે ધડા વળી બોલાવતા હોય તો માળાને કેવું સુખ આવે કહો? ગાળે ગાળે આવ્યા હોય તો માળા શું સુખ આવે? કદી સુખની પ્રાપ્તિ નહીં થાય. માટે પૂરા ઘરની અંદર એવું વાતાવરણ નિર્માણ થાય, ભલભલા સ્વભાવ પણ હરખા થઈ જશે. જો કથા વાર્તાનો થોડો પ્રસંગ રહેશે, ઘરની અંદર વાતાવરણ એવું ઊભું કરો, બિવ્યસ્ત ચિત્ર ઘરની અંદર ન રાખો, એવું સાહિત્ય ઘરની અંદર ન રાખો, એવી કેસેટો ઘરની અંદર ન રાખો, એવું કોઈ વાંચન ઘરમાં ન રાખો, એવી કદી ઘરની અંદર વાત ન કરો. ઓટોમેટિક ઘરની અંદર દિવ્યતા સર્જાશે, અને એ દિવ્યતા સુખ અને શાંતિથી હૃદયને ભરી દેશે, અને એ જે આનંદ છે અનેરો આનંદ હશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, રૂપમાં એવો ઉદ્ધત છે, ઉદ્ધતને પૂછ્યું, તેની બુદ્ધિ પ્રમાણે જ કે એને નિર્ણય આપ્યો છે કે મારી બેનને હું કદી પણ કોઈ પણ સંજોગે કૃષ્ણને નહીં પ્રણામવા દો. અને એ વખતે ભીષ્મકે કીધું છે કે તો રૂકમી તારી દ્રષ્ટિમાં કોઈ યોગ્ય મૂર્તિઓ ખરો? તો કે હા, કેમ નહીં, પૂછો તો કહું ને કોણ છે. સાંભળો, મગધ દેશનો રાજવી દમઘોષ, દમઘોષનો દીકરો શિશુપાલ, યોગ્ય મૂર્તિઓ મને લાગે છે. એને જેવો ગોત્યો લો પિતાજી, જેના જરાસંગ, દંતવક્ર, શાલ્વ, વિદુરથ જેવા મહાસમર્થ તો મિત્રો છે. માટે આપણી બેનને જો એને પ્રણાવશું તો મહાન સુખની પ્રાપ્તિ થશે. શિશુપાલનું નામ સાંભળતા ભીષ્મક, શુદ્ધમતી ચારે ભાઈઓના મોઢા શામળા થઈ ગયા છે, પણ આને આગળ કઈ હાલે એમ નહોતું. અને જગતમાં મોટી તકલીફ જ છે, સાચા માણસો ઘણા હોય પણ એનું દુર્જન્ય આગળ બહુ હાલતું નથી. તમે જોજો, કારણ કે ઓલા બચારો સીધા સાદા હોય અને ઓલો માથા ભારે હોય, 50 કે 100 પારેવડા બેઠા હોય ને, એમાં એક કાગડો આવીને બેહે એટલે 100 એ 100 પારેવડા ઉડાડ નાખે, એક જ કાગડો બેહે. ને તો આ ચાર ભાઈઓ, એના માત પિતા બધા જ સાથે છે, તેમ છતાંય કોઈને ઉપજ્યું નહીં. આખી રૂકમીના હાની અંદર હા કહેવી પડી છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, રૂકમી ગયો છે, દમઘોષને વાત કરી છે, દમઘોષે વાતનો સ્વીકાર કર્યો છે, ગોળધાણા ખાઈને પાછો 8 વર્ણન લગ્ન પછી ગયો છે. પણ આ તો ભાઈ ભીષ્મકની દીકરીના લગ્ન, પરમાત્માનું પ્રથમ લગ્ન, એટલે સામાન્ય રીતે લગ્ન થાય ને, અતિ ધામધૂમીથી લગ્ન થાય, અને ઘડિયાળનો કાંટો ઘણો જ આગળ નીકળી ગયો છે. માટે એ લગ્ન રુક્ષ્મણીજીના રાત્રિની કથામાં આપણે કરશું. અત્યારે રુક્ષ્મણીજીના લગ્નને અહીંયા અટકાવી કથાને આજ વહેલી પૂરી કરવાનું સૂચન હોવાથી, કારણ કે ઘણા બધા ભક્તોને જમણવાર છે, માટે 2 મિનિટ હરિનામ સંકીર્તનની સાથે કથાને વિશ્રાંતિ.